શ્રી પ્રવચન સાર ગાથા 211 અને 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 138.
આત્મા રૂપ આશ્રમ અને ચારિત્ર કરવામાં આવ્યું. આ બંને ગાથામાં વ્યવહાર અને નિશ્ચય એ સંબંધી આત્માને આચરણ સંબંધી દોષ લાગે છે. અનુસંધાન પ્રતિસંધાન કહો કે અનુસંધાન કહો, કેવી રીતે કરવામાં આવે છે એનું વિવરણ છે. હવે છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિ ઉપદેશ છે. છિન્ન સંયમ એટલે સંયમની અંદર અથવા ચારિત્રની અંદર દોષ ઉત્પન્ન થાય, દોષને છિન્ન અથવા છેદ કહેવામાં આવે છે. તેને કઈ રીતે અનુસંધાન એટલે ફરીને પાછું સંયમમાં આવી જવું, દોષ છોડીને પાછું નિર્દોષતામાં આવવું, એની વિધિ કેવી હોય છે, વ્યવહારથી અને નિશ્ચયથી, એ ગાથાનો વિષય છે. પયદમની સમારધ્ય છેદો સમન્વસ્ત કાય છે તમને જાયદી જદી તસ્વ પુણે. છેદુ અધિકતો શમણો શમણમ વ્યવહાર આશિક જાલો ઉચ્ચિતા વડ્ડીથમ તેણ કાયમ જો આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. પ્રયત્નપૂર્વકનો અર્થ કર્યો છે કે મુનિને મુનિત્વથી જ શુદ્ધો ઉપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન થાય. પ્રયત્નનો અર્થ શું કે મુનિને યોગ્ય જે શુદ્ધિ, મુનિને યોગ્ય જે પુરુષાર્થ, એ તો સહજ એમને અંતરંગમાં હોય છે. અને તે શુદ્ધો ઉપયોગ દશામાં વર્ત તો જે હઠ વગરનો દેહચેષ્ટાદિક સંબંધી શુદ્ધ શુભ ઉપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. અથવા શુદ્ધો ઉપયોગ દશા ન હોય ત્યાં શુભો ઉપયોગ હઠ સહિત હોય છે, તે શુભો ઉપયોગ વ્યવહાર પ્રયત્નપણાને પણ પામતો નથી. શું કહે છે એને પ્રયત્નપૂર્વકનો અર્થ કરે કે જ્યારે આત્માને મુનિને યોગ્ય શુદ્ધિ હોય છે મુનિ દશામાં, ત્યારે એની અશુદ્ધિનો અભાવ થયો છે. જેટલી શુદ્ધિ થઈ છે એની સામે અશુદ્ધિનો અભાવ થયો છે. હવે જેટલી અશુદ્ધિનો અભાવ થયો છે એ સિવાયની જેટલી અશુદ્ધિ રહી એટલો સહજ શુભ ઉપયોગ હોય છે. તીવ્ર અશુદ્ધિ નહીં હોવાથી અશુભ ઉપયોગ હોતો નથી, મંદ અશુદ્ધિ હોવાને લઈને શુભ ઉપયોગ હોય છે. અને એ શુભ ઉપયોગ મુનિત્વ ઉચિત શુદ્ધિ એની સાથે યોગ્ય હોય એટલો જ રહે છે. જેમ શ્રીમંત માણસને એને એની સ્થિતિને અનુસાર બધું હોય છે, જેટલા કાંઈ બાહ્ય સાધનો, બાહ્ય દેખાવ, એ બધું એને અનુકૂળ હોય છે. એમ સામાન્ય રીતે એમ જ હોય છે ને. અથવા સજ્જન હોય છે તો સજ્જનને અનુસરીને એના પરિણામ, સજ્જનતાને અનુરૂપ એના પરિણામ હોય છે. પછી અનેકવિધ પ્રકારના પ્રસંગ પડો, પણ એના જે પરિણામ છે એ સજ્જનતાને અનુરૂપ હોય છે. એમ અહીંયા તો મુનિ દશા છે તો પ્રચુર સ્વસંવેદનની જે દશા છે, જેમાં સહજપણે ક્ષણે ક્ષણે શુદ્ધાત્મા ભિન્ન ઉપયોગથી ભિન્ન અનુભવાય છે, એવી સહજ સ્થિતિ છે. જેમ કે કરતાપણે તો કઈ ક્ષણે ક્ષણે થાય નહીં, સમજુ કરતાપણે તો કોઈ ક્ષણે ન થઈ શકે, પણ સહેજપણે ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગમાં પ્રણમી જાય એવા મુનિને ક્ષણે ક્ષણે થતો જે વિકલ્પ, શુદ્ધોપયોગ પછી જે વિકલ્પની દશા ક્ષણે ક્ષણે રહ્યા કરે, એમાં પણ એને ઉચિત શુભોપયોગ હોય છે. એ જે શુભોપયોગ હોય છે એની કક્ષાનો હોય છે, ઉચિતનો અર્થ એ છે કે મુનિ દશાને યોગ્ય જે એની કક્ષા છે એ પ્રકારનો શુભોપયોગ હોય છે. ગ્રહસ્થને યોગ્ય હોય એવો શુભોપયોગ એને હોતો નથી. શુભોપયોગમાં પણ એની એનો સ્તર, એનું જે સ્ટાન્ડર્ડ છે એ બદલાય છે. હવે એવું જે બાહ્ય સંયમમાં પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ એ વગેરે જે 28 મૂળગુણ, એ 28 મૂળગુણનો જે શુભોપયોગ એ સહજ મુનિને હોય છે. એ દશાની અંદર એવો સંયમિત બાહ્ય વ્યવહારમાં શુભોપયોગ થવામાં મુનિને કિંચિત માત્ર પણ હટ કરવી પડતી નથી. મર્યાદા થઈ ગઈ છે એની, અશુદ્ધિની મર્યાદા થઈ ગઈ છે. શુદ્ધિ વિશેષ થઈ છે, અશુદ્ધિનો અભાવ થયો છે કેટલીક, અને કેટલીક અશુદ્ધિ રહી છે એની મર્યાદા થઈ ગઈ છે. એટલે સહજપણે શુભોપયોગ છે એ એવી રીતે વર્તે છે કે જેની અંદર એને હઠ કરવાનો પ્રકાર રહેતો નથી. એ હઠ કર્યા વગર સહજપણે મુનિયોગ્ય કષાયની મંદતા, સંજલન કષાયની મંદતા, એનો સહજ પ્રયત્ન છે. તે સંબંધીનો પણ સહજ પ્રયત્ન છે. જેમ આત્માની શુદ્ધિ સંબંધીનો એ સહજ પ્રયત્ન છે, ક્ષણે ક્ષણે નિરૂપ નિર્વિકલ્પ થવું, અને છઠ્ઠા ગુણ સ્થાન યોગ વિકલ્પના કાળમાં પણ છઠ્ઠા ગુણ સ્થાન યોગ શુદ્ધિની ધારા રહેવી, એમ અશુદ્ધિ અંશમાં પણ શુભોપયોગમાં જે બાહ્ય સંયમ છે એ પણ એને સહજ છે, એને પ્રયત્નપૂર્વક સહજ છે એમ કહી શકાય. કેમ કે કેટલો પુરુષાર્થ છે, એટલું આત્માના પુરુષાર્થનું પ્રબળ પરિણમન છે કે સહજ જ એને બાહ્ય સંયમ પણ મુનિયોગ્ય જ રહે છે. એનો પ્રયત્ન કહેવામાં આવે છે, એનો બાહ્ય સંયમનો પણ પ્રયત્ન કહેવામાં આવે, શુદ્ધિ થઈ કે અંતરંગ સંયમનો પ્રયત્ન કહેવામાં આવે, પરમાર્થ સંયમનો પ્રયત્ન. એમ જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાય ચેષ્ટા વિશે, એટલે એવી સહજ સ્થિતિમાં બાહ્ય સંયમની વિશે જો કોઈ દોષ થાય, છતાં પણ કોઈ દોષ થઈ જાય, તો તેણે તો આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. આલોચનપૂર્વક ક્રિયા કરવી એટલે બારીકાઈથી પોતાના દોષને એમને તપાસવો જોઈએ, વિચારવો જોઈએ, ખ્યાલમાં લેવો જોઈએ. આ બાહ્ય દોષ સંબંધી વિષય છે. આ એ ચેષ્ટાપૂર્વક એટલે જે પંચ મહાવ્રત સમિતિ દુઃખીની અંદર જે પ્રવર્તન થાય છે વિકલ્પપૂર્વક, આમાં પછી પણ બીજી બીજું છે. 212મી ગાથાનો અર્થ પાછો હશે આલોચન. 611મી ગાથામાં આલોચનનો પહેલો અર્થ ઘટે છે, એટલે સૂક્ષ્મતાથી જોઈ જવું તે, અને બીજામાં બીજો અર્થ છે નિવેદન, કથન આલોચન એટલે નિવેદન ગુરુ પાસે જઈને. આલોચનના બે અર્થ છે, બે ગાથામાં આલોચન શબ્દ છે ને. વ્યવહારમાં પણ આલોચન કરવું જોઈએ અને નિશ્ચયમાં પણ આલોચન કરવું જોઈએ. તો જે કાંઈ કાય ચેષ્ટા એટલે બાહ્ય સંયમની અંદર દોષ થાય તો એને બારીકાઈથી પોતાનું અવલોકન કરવું જોઈએ. परंतु जो श्रमण छेद में उपयोग थयो होय तो तेने जिनमत ने विषय व्यवहार कुशल श्रमण पासे गई ने आलोचन करीने एटले पोताना दोष नु निवेदन करीने तेवो जे उपदेश छे करवो जोईए। परंतु छेद में उपयोग એટલે ઉપયોગ થયો, ઉપયોગની અંદર જો દોષ થયો હોય તો પરિણામની અંદર શુભોપયોગમાં દોષ થયો હોય તો મને યોગ્ય દશામાં બીજી તો દોષ થવાનો કાંઈ સવાલ રહેતો નથી, તો સરળ દશા શુદ્ધિની વર્તે છે। ઉપયોગમાં કોઈ દોષ થયો હોય તો તેમણે વ્યવહાર કુશળ એવા શ્રમણ પાસે જઈને એટલે આચાર્ય પાસે જઈને પોતાથી વિશિષ્ટ એવા જે આચાર્યો હોય છે, જે વ્યવહાર કુશળ હોય છે, એટલે મુનિઓને ખેદ થાય તો એને કઈ રીતે ફરીને પોતાની અસલ સ્થિતિમાં પરિણામ સંયમિત થઈ જાય, નિયમિત થઈ જાય એ સંબંધી અમને શિક્ષા આપે। એવા શ્રમણ એટલે આચાર્ય પાસે જઈને આલોચન કરીને એટલે પોતાના દોષનું નિવેદન કરીને, જે હું તો મુનિ છું એવી મોટાઈ એને હોતી નથી, આ તો સરળતાનો પ્રકાર છે। ઘણી સરળતા હોય ત્યારે તો સમ્યક દર્શન થાય છે, સરળતા કેટલીક સરળતાના ફળમાં તો જીવ મનુષ્ય થયો છે એ કેટલી સરળતાનો પ્રકાર છે, મનુષ્યપણું એ સરળતાનું ફળ છે મુખ્યપણે, અને તેમાં સમ્યક દર્શનનું વિશેષ અવકાશ હોવાનું કારણ એ છે કે સરળતાના ફળમાં તો અહીંયા આવ્યો છે। હવે સરળતા વધારે તો ઉપયોગ બીજે ક્યાંય આડો તિર્યંચ ન થાય, ઉપયોગ તિર્યક બને ન પ્રવર્તે, સીધો શ્વસનમુખ થાય એ પરમાર્થ સરળતા છે। શ્રીમદજીમાં એ વિષયનો નિર્દેશ ઠીક આવે છે, જ્ઞાનનો વિપર્યાસ, જ્ઞાનમાં જે વિપર્યાસ થાય છે એ ખરેખર અસરળતા છે। વસ્તુ વસ્તુનો સ્વભાવ જેવો છે એવો જે જ્ઞાન ગોચર થવો ઘટે એના બદલે એને જ્ઞાનમાં એ સંબંધીનો જે વિપર્યાસ થાય છે પોતાના કારણે પોતાની યોગ્યતાને લઈને એ અસરળતા છે। ખરેખર એટલે એને પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતી નથી। કળસ્તિકા, કળસ્તિકામાં એક સારો વિષય છે, નવમો કળશ દાદરમાં હમણાં ત્રણ દિવસ મુંબઈ દાદર, દાદર મુંબઈ રોકાવાનું છે, પછી ચાર ને ચાર તો બાપાનું બહાર છે। નયસ્ત્રી અપિ ન ઉદયતિ પ્રમાણમપિ અસ્તમયતિ ન વિદ્મઃ નિક્ષેપ ચક્રમપિ પતિતિ યાતિ અપરમ કિમ અભિદજમા। એનો અર્થ કહેવાય છે કે જે અનુભવ આવતા પ્રમાણ નય નિક્ષેપ પણ જૂઠા છે, એ જે વાત લીધી છે ને ત્યાં બીજા રાગાદી વિકલ્પોની શી કથા, બીજી તો શું માંડવી, જે અનુભવ આવતા પ્રમાણ નય નિક્ષેપ જૂઠા છે એમ કહ્યું, જે અનુભવ પહેલા ચાલતા વિકલ્પો હતા એને જૂઠા કહી દીધા, એટલે એમ કહ્યું કે અનુભવ એક એવી વિશિષ્ટ ચીજ છે કે વિકલ્પ અને નિર્વિકલ્પ વચ્ચેનો જો આત્રો તપાસવામાં આવે સમ્યક દર્શન પૂર્વક તો વિકલ્પ ગોચર થતું જે વસ્તુનું સત્વ, વસ્તુનું સ્વરૂપ અને નિર્વિકલ્પ પ્રત્યક્ષ અનુભવ ગોચર થતું જે વસ્તુનું સ્વરૂપ એ વચ્ચે સત્ય અને અસત્ય જેટલો તફાવત છે, જૂઠાનો અર્થ અસત્ય છે, બે વચ્ચે સત્ય અને અસત્ય જેટલો તફાવત છે. હજી પોઈન્ટ બીજો લેવો છે. ભાવાર્થ આમ છે કે રાગાદી તો જૂઠા જ છે, જીવ સ્વરૂપથી બાય છે. પ્રમાણ નય નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા, જો આ બુદ્ધિ શબ્દ અહીંયા રાખ્યો છે, રાગ દ્વારા એમ ન લીધો. જો કે જ્યારે જ્યારે આત્મા સંબંધી વેદ વિકલ્પની ઉત્પત્તિ થાય છે ત્યારે રાગ તો નિયમથી, વેદ બુદ્ધિ થાય ત્યારે રાગ તો નિયમથી, પણ રાગની વાત ન લીધી. નિરૂપણમાં એમ નિરૂપણ કર્યું કે પ્રમાણ નય નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા, એટલે કે જ્ઞાનનો પર્યાય જે પ્રમાણ નય અને નિક્ષેપના વિષયપૂર્વક જે વસ્તુના સ્વરૂપમાં ભેદથી વસ્તુને અવલોકે છે, ત્યાં જેટલો ભેદ પડે છે તેટલી તે ભેદ બુદ્ધિ છે. તે ભેદ બુદ્ધિના વસ્તુનું સ્વરૂપ ભેદ બુદ્ધિ અનુસાર નથી. શું કહેવું છે? અભેદ અનુભવ. અનુભવ તો શું છે કે જે અભેદ અનુભવ છે એમાં વસ્તુનો અનુભવ છે, વસ્તુનો સાક્ષાત અનુભવ છે અથવા વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ છે, અને એ સત્ય છે. તે કાળે જ્ઞાનમાં અનુભવમાં આવતું વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ્ઞાનમાં આવે છે, સત્ય જ્ઞાનમાં આવે છે. તે જ્ઞાને સત્ય છે અને જ્ઞાનમાં અનુભવ આવતું વસ્તુનું સ્વરૂપ તેવું જ સત્ય છે. પણ ભેદ બુદ્ધિમાં આવે એવું વસ્તુનું સ્વરૂપ નથી કે જે ભેદના બુદ્ધિના ભેદમાં આવે છે કે આત્મા નિશ્ચય નીચે આવો છે, વ્યવહાર નીચે આવો છે, પ્રમાણ છે આવો છે, એવું વસ્તુનું સ્વરૂપ ખરેખર છે નહીં. અને છે નહીં એટલે ત્યાં રાગ અનુભવમાં આવે છે પણ ત્યાં વસ્તુ અનુભવમાં આવતી નથી. જ્ઞાનમાં રાગ અનુભવમાં આવે છે એટલે એકત્વ થઈ જાય છે. જ્ઞાનમાં રાગનો અનુભવ પોતાપણે થાય છે. પ્રાણભાઈ કૃષ્ણ કહી દેતા એને ઉચિત પ્રશ્ન કહી દેતા કે જેને આ તો સમ્યક દર્શન પહેલાની વાત છે ને, નહીં નિક્ષેપના વિકલ્પો જૂઠા છે એમ કહ્યા. તો સમ્યક દર્શન પહેલાં તો સમ્યક સન્મુખ થઈ ગયેલો જીવ છે. સમ્યક સન્મુખ થઈ ગયેલો છે એના અવભાષણમાં તો આત્મા આવ્યો છે, એનો આત્મા સંબંધીનો નિર્ણય યથાર્થ છે. તો એના જ્ઞાનમાં જે આત્મા આવ્યો અને એના અનુભવમાં જે આત્મા આવ્યો એમાં સત્ય ને જૂઠ જેવો ફરક છે? પ્રશ્ન એવો થયો છે એમ નથી. નિર્ણયમાં આવ્યો એ તો અભેદ નિર્ણયમાં આવ્યો છે. નિર્ણયમાં ભેદ સ્વરૂપે એનો નિર્ણયમાં આવ્યો નથી. એટલે જેવો પરોક્ષ નિર્ણયમાં આવ્યો છે એવો જ અનુભવમાં આવે છે. અને નિર્ણયમાં એવો આવ્યો છે તેથી તો તે સંબંધીનું બળ વધીને ભેદ વિકલ્પ તૂટે છે. પણ નિર્ણયમાં આવ્યા પછી પણ જેટલો ભેદ બુદ્ધિમાં ઉત્પન્ન થાય એવી બુદ્ધિ, આત્માના સ્વભાવ સંબંધી ઉત્પન્ન થતી એવી બુદ્ધિ જ્ઞાનના પર્યાયો, રાગને તો નથી લેતા, બુદ્ધિ શબ્દ વાપર્યો છે, રાગ મળીએ એને અનુકૂળ નથી. એ એના સ્વાનુભવને અનુકૂળ નથી, એ સ્વાનુભવને પ્રતિકૂળ છે. એટલે અભેદના જોરપૂર્વક એ તૂટી જાય છે અને છૂટી જાય છે, એનો અભાવ કરવામાં આવે છે. એટલે અહીંયા એનો નિષેધ કર્યો છે, એ જૂઠા છે. કેમ કે જેટલો ભેદ પડે છે એવી વસ્તુ નથી, એટલે એટલો પક્ષ રહી ગયો ત્યાં એને નય પક્ષ ગણવામાં આવ્યો છે. નય નથી ગણવામાં આવ્યો પણ નય પક્ષ ગણવામાં આવ્યો છે, એવો વિશેષ થઈ ગયો. શું છે? સારો ચાલે તો વિચાર તો એના ઉપર છે કે પોતાના દોષ નું મુનિ પણ નિવેદન કરે છે. કેટલી સરળતા! અંતરંગમાં ઉપયુક્ત શબ્દ છે ને, ઉપયોગ ભેદમાં ઉપયુક્ત થયો હોય, જોડાઈ ગયો હોય, એટલે ઉપયોગ જ્યાં દોષ વાળો થયો હોય એ તો પોતાને જ ખબર પડે છે. બીજાને તો નિવેદન કરે કહે ત્યારે ખબર પડે તો એને પોતાના સ્વરૂપ પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ પરમેશ્વર પદ એ તો પ્રભુપદ છે ને, એ દ્રષ્ટિએ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાં આવ્યો એ પણ તો પરિપૂર્ણ પ્રભુ પરમેશ્વર જોવે છે, એમાં હિણપ કે ઉણપ નથી, છતાં ઉપયોગમાં દોષ થાય છે તો આચાર પાસે જાય. આ સ્થિતિ ભજે છે, ક્યારેક ક્યારેક આ સ્થિતિ ઉપયોગમાં થઈ આવે છે. આનો રસ્તો શું છે? ગુરુ કેટલી સરળતા આવે છે, અહીં તો ગુરુ પૂછે તો હંતાડે. આમની નામ અને કાં તો પાઠા ફેર બોલી જાય, આ તો સામે ચાલી નહીં જાય. બીજાને તો ખબર પડે નહીં, પરિણામની ખબર તો પોતાને જ પડે, પોતાના ઉપયોગની બીજાને કેમ પડે. સરળતાથી નિવેદન કરો પ્રભુ આમ થાય છે, આ સ્થિતિ થઈ જાય છે ઉપયોગમાં, ક્યારેક ક્યારેક આ સ્થિતિ બને છે. આનો કોઈ ઉપાય, આનો કોઈ રસ્તો? અને એટલી સરળતા તો એટલી હળવાશ કેટલી હોય ધરાવે એને તો એ જે કે એ તરત એનો રસ્તો થયા વગેરે એને એ નહીં, એનો દોષનો અભાવ થવાનો તો એ ભૂમિકામાં આવી ગયો છે. જે મુનિ વિશિષ્ટ આચાર્ય પાસે જઈને પોતાના દોષનું નિવેદન કરે એ નિવેદનના કાળની ભૂમિકા જે એ મુનિ ના જીવની એવી છે કે આચાર્ય કે એટલે એ દોષ ખલાસ થઈ જાય, એ દોષ થઈને ઉત્પન્ન થાય. હું આલોચન કરીને તેવું જે ઉપદેશ તે કરવું જોઈએ એ પોતે ગ્રહણ કરે છે, કરવું જોઈએ જે ઉપદેશ તે ગ્રહણ કરે છે. એની ટીકા, સંયમનો છેદ બે પ્રકારનો છે. મુનિ યોગ્ય દિશામાં સંયમમાં બે ભેદે વ્યવહારની એટલે બાહ્ય ચેષ્ટા મન વચન કાયાને અને એક અંતરંગ પરિણામ બહિરંગ અને અંતરંગ. બહિરંગ છે મન વચન કાયાના પરિણામ, વચન અને કાયામાં ખાસ તો મનમાં તો આ ઉપયોગ થાય છે, શુભ ઉપયોગ થાય છે, અંતરંગમાં જાય છે. અને અંતરંગ તેમાં માત્ર કાય ચેષ્ટા સંબંધી તે બહિરંગ અને ઉપયોગ સંબંધી છે અંતરંગ છે. કાય ચેષ્ટા સંબંધી છે તે બહિરંગ છે, કેમ કે શરીરથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, હાલનું ચાલનું બેસવું સૂવું ઉઠવું આહાર વિહાર વગેરે એ કાયમી ચેષ્ટા છે, શરીરની પ્રવૃત્તિ છે તે બહિરંગ છે, અને ઉપયોગ સંબંધી છે પરિણામ સંબંધી છે તે અંતરંગ છે. જો સમ્યક ઉપયુક્ત સમજને પ્રયત્ન કરતી કાય ચેષ્ટાનો કથનચિત બહિરંગ છેદ થાય છે તો તે સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે આલોચન પૂર્વક ક્રિયાથી તેનો પ્રતિકાર એટલે ઇલાજ થાય છે. ત્યાં જો સમ્યક ઉપયોગ સમય છે ત્યાં બરાબર યોગ્ય રીતે યોગ્ય ઉપયુક્ત પ્રમાણ નહીં એટલે ઉપયોગમાં તો યોગ્યતા છે, ઉપયોગનો દોષ નથી પણ કાયાના વેપારનો દોષ છે એવું બને. ઉપયોગમાં તો બરાબર એનો પ્રયત્ન હોય એમાં એની સ્થિતિ ન આવી હોય છતાં બાહ્ય દોષ શરીર થતો હોય કાંઈ ને કાંઈ કાયા સંબંધીનો જે દોષ થાય તો શ્રમણને ઉપયુક્ત શ્રમણને પ્રયત્નકૃત કાય ચેષ્ટાનો કથનચિત બહિરંગ છેદ થાય છે તો એને કેટલો કથન સર્વથા નથી થતો એટલે કથનચિત એને બહારનો દોષ લાગે છે. પ્રયત્નકૃત કાય ચેષ્ટાનો જે કોઈ શરીરની ચેષ્ટાનો પ્રયત્ન થયો એ સંબંધીનો એને થોડો બાહ્ય દોષ લાગે છે તો તેવો જે દોષ છે કે સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે, તેમાં ઉપયોગનો તો દોષ નહીં હોવાને લીધે, કેમ કે એમાં સમ્યક ઉપયોગ થશે, એ તો ઉપયોગમાં યથાયોગ્ય છે, એમાં કોઈ દોષ થયો નથી, ફક્ત કાય ચેષ્ટાનો દોષ થયો છે, શરીરની પ્રવૃત્તિનો દોષ થયો છે. પ્રયત્ન કૃતનો અર્થ આ છે કે સહજ એને હોય છે, શરીરના સંયમ સંબંધીની પ્રવૃત્તિ ભણીને સહજ હોય છે, એને પ્રયત્નપૂર્વક કહેવામાં આવે છે. શું એ આમાં એ લીધું છે ને, પ્રયત્નપૂર્વક કાય ચેષ્ટાને વિશે અણવ્ય અર્થમાં પ્રયત્નપૂર્વકનો ખુલાસો કર્યો. તો પ્રયત્નપૂર્વક એટલે શું, કે હઠથી નહીં, હઠથી લોકો તો હઠથી કરે ને પ્રયત્ન કહે છે, ભૂખો ન રહી શકે અને ઉપવાસ કરે તો એમ કે જો કેટલો પુરુષાર્થ કર્યો, ભૂખો ભીખા નથી રહેવા તો છતાં ભૂખો રહ્યો. શું એ લોકો એક જ વખત આહાર લીધે છે કાયમ માટે, ભલે તકલીફ પડે છે, ફરાણું થાય છે, આમ થાય છે, પણ એક જ વખત આહાર, એક જ વખત પાણી, ફરાણું આટલું. આમ જે વ્રત નિયમની પ્રતિજ્ઞા હઠપૂર્વક જે જીવો કરે છે એને તો આ શાસ્ત્રમાં કયા પ્રમાણે પ્રયત્નપૂર્વક લાગુ પડતો નથી. કાય ચેષ્ટામાં શું થયું કે એવો જે સહજ ઉપયોગ, શુભ ઉપયોગ, સહજ હઠ વગરનો, એના નિમિત્તે થતી જે શરીરની પ્રક્રિયા ક્રિયા, એને પ્રયત્નપૂર્વક કાય ચેષ્ટા કહેવામાં આવે છે. ચાલતી વખતે ચાર હાથ નીચું જોઈને ચાલવું, ચાર હાથ પર્યંત જમીન જોવે, લાંબી જોવે તો એમાં શું જીવ જંતુ થઈ તો કઈ ખ્યાલમાં ન રહે, પણ પગ તો પડે છે એક હાથમાં, એની નજર ચાર હાથ પર્યંત હોય છે, એટલે કોઈ આવતું હોય એટલે છેતે હોય, બીજા પગે પગમાં આવી જાય, ત્રીજા પગલે આવી જાય, એમ ચાર હાથ એની દ્રષ્ટિ નીચી હોય છે. એટલે એક શું, એક તો જાણે એની દ્રષ્ટિ આજુબાજુમાં હોતી નથી, એટલી ચંચળતા એ જાતની ખલાસ છે, પણ એ જે જોઈને ચાલે છે એમાં સહજ જે પ્રકારની સ્થિતિ છે ચાલતા વખતની, કે ચાર હાથ જમીનમાં નીચે જઈને ચાલવું જમીન ઉપર, એમાં પણ કોઈ જોવાયું ખરો અને પગ પડી પણ ગયો, બે થઈ ગયો, છે તો સહજ પ્રયત્ન, એનો પ્રયત્નમાં તો કોઈ ફેરફાર નથી, શુભોપયોગ પ્રયત્નમાં કોઈ ફેરફાર નથી, છતાં દોષ થઈ ગયો, કાય ચેષ્ટાનો દોષ થયો, પરંતુ દેખાણો ને પગ પડી પણ ગયો, બે બની જાય તો શું થાય છે ત્યાં, કે એની તો અંદરની મસ્તી તો પ્રધાન પરિણમન તો અંદરનું છે, ગૌણ પરિણમન બહારનું છે, એમાં ક્ષણે ક્ષણે પાછું અંદર ચાલ્યું જવાય છે. હવે એવી જે ગમનની ગમનાગમનની પ્રવૃત્તિ થતી હોય એમાં એને ખ્યાલ આવી જાય કે આ કારણ આ રીતે દોષ થઈ ગયો, હિંસા થઈ ગઈ. હવે એ જે થયું એ તો પૂતગોળનું પરિણમન, શરીરનું પૂતગોળનું પરિણમન એમ થવાનું હતું, તે થયું. આ જીવ પગ ઉપર મૂકી શકે છે, ઉપર પગતા પડતા પગને આગો ખસેડી શકે છે, એ જીવના અધિકારનો વિષય નથી, પણ મુનિ યોગ્ય દશામાં બીજા જીવને એકેન્દ્રથી માંડીને કોઈ પણ જીવને મન્વચન કાયાની ચેષ્ટાથી કોઈ પ્રતિકૂળતા કે પ્રાણ છે જ ન હો એવો એ સહજ ઉપયોગ વર્તે છે, સહજ વર્તે છે, એને પ્રયત્નપૂર્વક કહેવામાં અહીં આવ્યો. તો એની પ્રવૃત્તિ તે અનુસાર પણ સહજ જ થાય છે કાય ચેષ્ટાને, છતાં એમાં જો દોષ થાય તો એ દોષને અવલોકન કરીને, બારીકાઈથી પોતાના દોષનું અવલોકન કરીને આલોચનાનો અર્થ ત્યાં આવી ગયો છે, સૂક્ષ્મતાથી વિશેષ કાળજીથી એ રીતે જોઈને એનું એ આલોચન કરે છે, એનું છેદનું એ નિવારણ કરે છે, એવો દોષ એને કરીને થાય નહીં, એટલું છે. તો તે ઉપયુક્ત શ્રમણને સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે, એટલે અભ્યંતરમાં એનો બિલકુલ દોષ નહીં થયો હોવાને લીધે સર્વથા નથી થયો, મનમાં નથી થયો, એમાં તો જેટલી આખું ઉપયોગમાં ફેર નથી થયો કે ભલે કચરાઈ ગયો પણ કાંઈ ચેષ્ટા વાપરે એમ છે. સર્વથા અંતરંગ ચેતી રહી છે એને લીધે આલોચના પૂર્વ ક્રિયાથી જ તેનો પ્રતિકાર એટલે ઈલાજ થાય છે. એટલે ત્યાં તો એનું સૂક્ષ્મતાથી જે અવલોકન થવું બારીકાય છે એનું જોવું એમાં એનો ઈલાજ એટલે ઉપાય થાય છે. એટલે એવો દોષ એને ફરીને થાય નહીં એમ બને છે. પરંતુ જો તે શ્રમણ ઉપયોગ સંબંધિત છે થવાને લીધે અપરિણામમાં આવ્યો અંતરંગ સાક્ષાત છેદમાં જ ઉપયોગ થાય છે એટલે દોષ ભાવે જ પરિણમે છે ઉપયોગમાં, તો જીનોક્ત વ્યવહાર વિધિમાં કુશળ શ્રમણના આશ્રય જીનોક્ત વ્યવહાર વિધિમાં કુશળ શ્રમણના આશ્રય ભગવાન જીનેશ્વર દેવે જે મુનિયોગ્ય વ્યવહાર કર્યો છે એટલે કે છઠ્ઠા ગુણ સ્થાનની અંદર સાતમામાં તો નિર્વિકલ્પ દશા છે, છઠ્ઠા ગુણ સ્થાનમાં આવતા મુનિના મુનિને યોગ્ય આટલા જ પરિણામ મર્યાદાવાળા હોઈ શકે એવું જે પોતાના અનુભવથી સ્થાપ્યું છે, અનુભવમાં આવીનું પ્રસિદ્ધ કર્યું છે એવું જે જીનોક્ત વિધિ છે પરિણમનની જે વિધિ બતાવી છે એમાં કોઈ કુશળ છે એમાં જેની જેની નજર ઘણી પડે છે. શુભોપયોગના વિષયમાં અનેક ભંગભેદ જે છે મુનિયોગ્ય દશાના એમાં જેનો ઘણી દ્રષ્ટિ કુશળતાથી પડે છે કે આમ હોય આમ ન હોય આમ હોય આમ ન હોય બારીકાઈથી, કેમ કે આ એક ચારિત્રનો વિષય એવો છે કે જેની અંદર એડજસ્ટમેન્ટ છે. ખરેખર તો દીક્ષા લીધી છે મુનિએ ત્યારે મુનિએ તો એમ પ્રતિજ્ઞા કરી છે કે હું શુદ્ધ ઉપયોગમાં રહીશ, આ મારી પ્રતિજ્ઞા છે. એટલું જોર હોય છે પાંચમા ગુણ સ્થાને કે ચોથા ગુણ સ્થાને અંદરમાં કે બસ હવે હું સર્વથા શુદ્ધ ઉપયોગમાં રહેવા માગું છું. મુનિ થઉં છું એટલે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં હું ઝૂલવા માગું છું એમ નહીં, પૂર્ણ થવા માગું છું. એ તો આ પંચમ કાળ છે એમ જોતા નથી એવું અંદરથી પુરુષાર્થનો વેગ ઉપડે છે. બસ ધ્યાનસ્થ દશામાં જ સર્વથા રહી જવું, ઉપયોગમાંથી સ્વરૂપના ઉપયોગમાંથી બહાર આવવાનો પ્રશ્ન નથી જાણે અમારે. એમાં તો સીધા દીક્ષા લીધી વિધિ પૂરી થઈને ધ્યાનમાં બેઠા ને સાતમાં આવવાનું કારણ શું કે એટલી તૈયારી થઈ ગઈ છે અંદરમાં કે બહાર જ નીકળવું નથી, એટલી તૈયારી થઈ ગઈ છે. એ સીધા સાતમાં તો સીધા આવે છે, પછી એ સ્થિતિ નથી હોતી એટલે છઠ્ઠે આવે છે. પણ સીધા સાતમાં આવવાનું કારણ એ છે કે એની તો તૈયારી જ પૂરા થવાની હોય છે, પૂર્ણ થઈ જવાની તૈયારી હોય છે કે હા મારી પ્રતિજ્ઞા છે કે હું શુદ્ધ ઉપયોગમાં જ સર્વથા રહીશ, નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહીશ, બહારના ઉપયોગમાં આવવાનો મારે સવાલ નથી. એટલું બધું નહીતર સીધો સાતમું આવું ચોથામાંથી પાંચમામાંથી એ તથારૂપ તૈયારી વિના કોઈ જીવ આવી શકે નહીં. તો ત્યાં પછી જે કાંઈ અને મુનિઓમાં તો એવું છે કે આયુષ પરિણિત મુનિ પણ ઓરીએ મુનિ દીક્ષા અંગીકાર કર્યા પછી આયુષ પરિણિત એટલે જે તે કાળના જેટલા મનુષ્યોચિત આયુષ હોય અત્યારે 150 વર્ષ છે તો લાખો વર્ષના હોય કરોડ વર્ષના હોય પૂર્વના હોય અબજો વર્ષના હોય પૂર્વના એટલે અબજોના અબજો વર્ષ એટલા આયુષ હોય તો પણ એમાં તો પછી તો સાતમું બે આવે છે કે છઠ્ઠે જે કાંઈ વિકલ્પ થાય છે એ તો નિશ્ચિત ચારિત્રની સ્થિતિ છે. હવે એમાં પણ જે શુભોપયોગમાં કાંઈ પાછો દોષ થાય ઉત્પન્ન થાય એ તો વિશેષ પુરુષાર્થની મંદતાથી જાય ત્યારે દોષ લાગે છે, નહીં તો સહજ જ એની સ્થિતિ ઉપયોગની મને યોગ્ય જ રહે છે, એમાં અંતરંગ ઉપયોગમાં દોષ થવાનું કારણ બનતો નથી. છતાં એવું પણ બને છે કે એમાં પણ દોષની ઉત્પત્તિ પુરુષાર્થની મંદતાને લઈને થાય એ વ્યવહાર કુશળ આચાર્ય પાસે જાય. આઠ સ્થિતિ છે, એ તો કેટલો તરવાનો કામ જીવ હોય છે. મારે મારા પરિણામનો, મારી શુદ્ધિનો, મારી નિર્દોષતાનો મારે ઈલાજ કરવો છે. ખરેખર હું કેમ પ્રાપ્ત કરું, કેમ પૂર્ણ થાવ, એમ છે. પૂર્ણતાને પહોંચવું છે એની પૂરી તૈયારી વાળો જીવ હોય છે. એમાં જરાય એને નાનપ લાગે છે, નિર્પણ લાગે છે. ગુરુને ખબર પડશે તો બીજાને ખબર પડશે. મારા દોષના, મારા મનના પરિણામની, અંતરંગ દોષની બીજાને ખબર પડી જશે. માટે એને હું છુપાવું, એ પ્રકાર ત્યાં હતો. સામે ચાલીને જેને નિવેદન કરે છે, છેદ થવાને લીધે સાક્ષાત છેદમાં જ ઉપયુક્ત થાય છે. તો જીનોક્ત વ્યવહાર વિધિમાં કુશળ શ્રમણના આશ્રય ભગવાને કહેલા જે વ્યવહારની વિધિ છે, એમાં જે કુશળ છે એવા શ્રમણના એ આચાર્યો હોય છે. એમની પાસે જઈને એમના આશ્રયે આલોચનપૂર્વક એટલે નિવેદનપૂર્વક તેમણે ઉપદેશેલા અનુષ્ઠાન વડે, તેમણે જે વિધિ બતાવે તે વડે તે મુનિના સંયમનું પ્રતિસંધાન થાય છે. ફરીને પાછા એ સંયમમાં સ્થિત થઈ જાય છે તેનો ભાવાર્થ. જો મુનિને સ્વસ્થ ભાવ લક્ષણ પ્રયત્ન સહિત કરવામાં આવતી અસન શયન ગમન આદિ શરીર ચેષ્ટાઓ સંબંધિત છે થાય છે, એ વાત સ્પષ્ટ કરી છે ને. અસન શયન ગમન પાંચ સમિતિ, સૂવું ચાલવું બેસવું, ગમન ને ઇરિયા સમિતિ કે છે ને, ઇરિયા ભાષા એટલા ભાષામાં ના, અસન શયન કાય ચેષ્ટા લીધી છે ને. મુનિને સ્વસ્થ ભાવ લક્ષણ પ્રયત્ન સહિત પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું તે સ્વસ્થ છે. સ્વ એટલે પોતું, પોતે સ્વસ્થ, સ્થ એટલે રહેવું, સ્વસ્થ. અહીંયા માંદા ન હોય તો એને સ્વસ્થ કહે છે, કેમ કે શરીરને આત્મા માન્યો છે ને લોકોએ, તો એટલે શરીરમાં તંદુરસ્તી હોય તો કેમ છે કે સ્વસ્થ છીએ. જરા પણ અસ્વસ્થ નથી અને અમે સ્વસ્થ છીએ, રૂઢિ આપણે થઈ ગઈ છે. ખરેખર સ્વસ્થનો અર્થ આ છે, સ્વરૂપમાં સ્થિર રહેવું તેનું નામ સ્વસ્થ છે, સ્વરૂપમાં પરિણમન રહેવું તેનું નામ સ્વસ્થ. એવું જેનું લક્ષણ છે, સ્વરૂપમાં રહેવું એવું જેનું લક્ષણ છે, એવો જે પ્રયત્ન પુરુષાર્થ એ સહિત એવા પુરુષાર્થ સહિત કરવામાં આવતી, એવો પુરુષાર્થ તો ચાલુ ને ચાલુ હોય. સ્વરૂપ ચિંતાનો પુરુષાર્થ તો બિલકુલ છૂટે નહીં, અને છતાં દેશમાં શયન એટલે સૂવું અને ગમન એટલે ચાલવું, અસન એટલે ખાવું, ખાવું છે, અનશન એટલે નહીં ખાવું, અસન એટલે ખાવું, ખાવું સૂવું ચાલવું વગેરે ખાવું પણ શરીરને, શરીરની છે ને આદિકમાં જે બેસવા વગેરે ક્રિયા હોય છે ઉપર બેસે દૂર કરીને પછી બેસે, સૂવે ત્યારે પણ સ્થિતિ ફેરવી દે પછી સૂવે, મધ્યરાત્રિ પછી મળી વર્ષા થઈ થોડી વાર માટે એ પણ ઊંઘી જાય સાદા અંતરી સામાન્ય ઉપર આવે અંદર તો ઉપયોગ રમણતા ચાલતી હોય, હાથ ઉતરતો જાય છે, આત્મામાં ઉપયોગ સ્થિર થાય ને જે આરામ મળે છે એની કોઈ પણ ચોથા પાછળ ઉઠતા ઉપયોગ અંતરમાં જઈને જે આરામ મળે છે એની પાસે ઉપયોગ બહાર જાય એમાં થાક લાગે છે. અંતર આરામના સ્થાનને છોડીને બહાર આરામ ગુજનારાઓને તો પેલી આરામ મળે છે, મળવાનો પણ નથી. પછી ભલે 50 કિલો રૂનું ગાડું બનાવવામાં આવે, સલામણની તલાઈ કહે છે ને આપણે ત્યાં, આપણે આ સલામણ લઈએ, 20 કિલોનો મણ છે ને, 25 કિલો, 50 કિલો તલાઈમાં આરામ મળે એમ છે. આરામના સ્થાનને ભૂલે અને આરામ મળે એવું બનતું નથી. લોકો એમ કે આરામ તો મળે છે, ત્યારે આરામ મળે ભાઈ, તને આરામની ભ્રાંતિ મળે છે. આરામ નહીં પણ આરામ સુધી એ ભ્રાંતિ છે. એ ખરો આત્માનો આરામ છે. આનંદ ના સ્વાદ માં જે તૃપ્તિ મળે છે, યુવા સ્વરૂપ ને ભૂલીને તૃપ્તિ સંબંધી ભ્રાંતિ થાય છે. મને તૃપ્તિ છે, વસ્તુ કઈ આત્માને તૃપ્તિ થઈ નથી. વિષય આખો જુદો છે, તદ્દન વિષય જુદો છે, બીજી દુનિયાની કોઈ વાત છે. ત્યાં આવે ત્યારે આપણે બધી શાંતિ હતી અને આ અનુભવમાં તૃપ્તિ આરામ, એટલે તો આત્માને અભિરામનું સ્થાન કહેવામાં આવે છે. અભિરામ એટલે આરામ. જગતના સંસારના તાપનો જ્યાં થાક ઉતરી જાય છે તે ખરો આરામ છે. બપોરે આહાર કરીને સુઈ જાય, આરામ મળે એમને બધો જબરજસ્ત જાગૃતિ છે, પ્રચુર સ્વસ્થ વેદન. હનુમાનનો વિષય નથી એ, તો સ્વસંવેદન વાળો જીવ સ્વસંવેદન ની તારતમ્યતા ને ઓળખે. બાકી હનુમાન તારતમ્યતા કેટલી પ્રચુર વિશેષ હોય, એટલે કે સ્વરૂપ જાગૃતિ ની રમણતા એટલે શું ઠીક છે. એટલે તો આ પરિસ્થિતિ છે, લોકોને તો અંધારું થાય ને. આ પાડીમાં યાત્રામાં ગયા હતા, પાંચમી પાડી એવી રીતે ત્રણ પાડી થઈ જાય, રાજગીરી ઉપર વરસાદ બરાબર આવ્યો, સાંજે ત્યાં ત્યાં તો દિવસ પહેલો હાથમાં છે ને, સોળા પાંચ સાડા પાંચે દિવસ એમાં જો વાદળા થયા હોત તરત અંધારું દે, ઉપર પહોંચ્યા ને બરાબર વરસાદ આવ્યો, દેવ દેવતા પહોંચી ગયા હતા. અડધે આવ્યા તો ઘણું અંધારું, તો કેટલાક લોકો અત્યારે ઉપર નહીં જવું, જરા કેટલા બનાવો બને જંગલ ને પહાડો ને બધું અંધારામાં. પછી એથી વાત કરી, સામાન્ય લૌકિક માણસ ને આવું અંધારું ને પહાડી ને જંગલ જે તકલીફ લાગે, અને દુનિયામાં સિંહની જેમ વિચરતા હોય. આ બધા સ્થાનો એવા છે કે જેમાં મુનિઓ વિચર્યા છે, તો રસ્તો ને પગથિયા કર્યા છે, એને એ કઈ નહીં. તે દિવસ કઈ પ્રશ્ન સ્થિતિ હતી, વિકલ્પ જ નથી. દ્રવ્ય ક્ષેત્ર બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નો તો વિકલ્પ જ નથી. વિકલ્પ થશે એટલો કે વસ્તુ મારે આયાનો વિકલ્પ છે કે આમ છે કે અહીંયા ભયાનક પણ છે કે આમ છે કે તેમ છે કે પ્રસન્ન છે, પણ વસ્તી થી થોડા ડરે છે. ડરે છે એમ કેવું એટલા માટે કે એને એ પોતાની સાધનામાં અનુકૂળતા બાહ્ય અનુકૂળતા માંથી રાજાઓ ચક્રવર્તીઓ અંગીકાર કરી છે એમાં તો રાજાઓ અને ચક્રવર્તીઓ પણ હતા, સાધારણ પણ રાજા અને ચક્રવર્તીઓ હતા. તો પણ એને એ કહ્યું કે આમાં રહેવું મને અનુભવ નથી, એટલી અસંગ દશામાં આવવાની તૈયારી બરાબર છે. કોઈ બાય ભય છે જે નથી તેમ પણ નથી, એનું કારણ શું છે? એ અંતર જાગૃતિનો પ્રકાર જ કોઈ એવો છે કે જે સામાન્ય રીતે અનુમાનથી પણ વિચારી શકાય એવો એવું વિષય થોડો અનુભવ ન છે ત્યારે એમાં અનુમાન શું લગાવવું કે એ કેમ એમ ન થાય. કેમ કે ચૈતન્ય વૈભવ છે ને એની અંદરનું જે શાંતિ ને શુદ્ધિ ને આરામ ને ઉપયોગની રમણતા ને રમ્યતા છે એ વિષય લાખો થઈ જાય છે. ત્યારે પછી બહારથી આમ થાય તો આમ થતું નથી, આમ થાય તો આમ થતું નથી, એ બધી બહાર બાહ્ય દ્રષ્ટિ જીવોને સમજાવવાનો વિષય છે. તો એ નાસ્તિકથી વસ્તીને એમ કહી શકાતી નથી, ખરેખર તો નથી કહી શકાતી. એવું છે, લોકો પોતાની રીતે સમજે છે એટલે એની રીતે એને સમજાવવામાં આવે છે. જો આમ થાય છે તો મૂળને કાંઈ થતું નથી, આમ થાય છે તો મૂળને કાંઈ થતું નથી. મારી જીવનનું આચરણ દૃષ્ટિ જાગી એવી છે કે જાણે એમાં એ કોઈ પ્રશ્ન જ નથી ને એનાથી એ કોઈ માપવાનો વિષય જ નથી. ખરેખર તો બહુ લખે છે હું દશાના બે મુખ્ય મુદ્દા છે. બીજા તો થોડા કેટલીક વાતો છે, પણ એક આત્માર્થી જીવની રુચિ ને લગ્ન ને એની ભાવનાનો પ્રકાર છે એક મુખ્ય વિષય એવી આવ્યો. અને એ જ મુખ્ય વિષય આવ્યો છે મુનિ કેવા હોવા કેવા છે. આ તો મને દેખાતા નથી, છતાં મને કેવા હોય જ્ઞાન ગોચર થાય છે. કેવું જ્ઞાન પ્રેમ જ્ઞાન ગોચર થાય છે ને, દારિદ્ર જ્ઞાન ગોચર શું એ સમય નિર્ણય ને મોક્ષ બધા તત્વ જ્ઞાન ગોચર થાય છે. જો મુનિને સ્વસ્થ ભાવ લક્ષણ પ્રયત્ન સહિત યોગ પ્રયત્નનું લક્ષણ એ બાંધ્યું પોતાના સ્વરૂપ મારે હું છે. યોગપૂર્વક કરવામાં આવતું જે અસન એટલે આહાર શયન એટલે સ્નેહ ગમન એટલે ચાલમૂલ વગેરે શરીર ચેષ્ટાઓ સંબંધી છેદ થાય છે એટલે શરીરની પ્રવૃત્તિમાં કાંઈ દોષ થાય છે તો તે તપોધનને સ્વસ્થ ભાવની બહિરંગ સહકારી કારણભૂત એવી જે પ્રતિક્રમણ સ્વરૂપ આલોચનાપૂર્વક ક્રિયા તેનાથી તેનો પ્રતિકાર થઈ જાય છે એટલે કે પ્રાયશ્ચિત થઈ જાય છે. ત્યારે એને સ્વસ્થભાવની બહિરંગ સહકારી કારણ હોય એવી પ્રતિક્રમણ સ્વરૂપ આલોચના એનો જે દોષ થયો એનાથી એ સહકારી કારણભૂત નથી. યોગ્ય પરિસ્થિતિમાંથી જે દોષ થાય તો એની સ્વસ્થ પરિણામની નિમિત્તભૂત નથી, પણ મુનિત્વ ઉચિત જો બાહ્ય ક્રિયા રહે તો એના સ્પષ્ટ પરિણામ નિમિત ભૂત છે, સહકારી નિમિત ભૂત છે, સહકારી તો નિમિત ભૂત છે. એમ કરીને એમ કહી દીધું કે લોકો એમ માને કોઈ કે બાહ્ય દિશામાં ભલે એમને દોષ થતો હોય પણ અમારો આત્મા તો બરાબર કામ કરે છે, એની કે અમને વાંધો નથી. એવો જ નિમિત નૈમિત સંબંધ છે કે એનો બાહ્ય સંયમ પણ યથાયોગ્ય હોય, બાહ્ય સંયમ અનુસાર શુભોપયોગ પણ યથાયોગ્ય હોય, અને તો જ એને શુદ્ધત્વ પરિણતિ વર્તતી હોય. નહીં તો શુદ્ધત્વ પરિણતિનું અસ્તિત્વ ત્યાં સાબિત થતો તો નિમિત્ત રૂપ ઉપાદાન સ્થિતિ થાય છે. ત્યાં ગરબડ છે ને બધી, અત્યારે અત્યારે ત્યાં તમારા સંપ્રદાયમાં તો નામ લેવા એવું નથી, ઝઘડા કરે એવું છે. આપણા ઘરમાં ચાલે હે, પુસ્તક લેતો આવ્યો છું, ગુરુદેવ આવ્યો, પુસ્તક લેતો આવ્યો છું, ગુરુદેવ આવ્યો, મોહનલાલજી પાટની પુસ્તક લઈને આવેલા. અત્યારે દુનિયો છે વર્તમાન સંપ્રદાયમાંને સ્વસ્થ ભાવની બહિરંગ સહકારી કારણભૂત છે એ પ્રતિક્રમણ સ્વરૂપ આલોચન સ્વરૂપ ક્રિયા, પછી જે ભેદની જે દોષનું અવલોકન છે, દોષની નિંદા છે, દોષ સંબંધીનો ખેદ છે, પોતાના દોષ સંબંધીની પોતાના દોષ નો ખેદ પોતાને થાય છે ત્યારે ફરીને દોષ એને ઉત્પન્ન થતો નથી, એવું એને પ્રાયશ્ચિત અથવા પ્રતિકાર થઈ જાય છે. કારણ કે તે સ્વસ્થ ભાવથી ચલિત થયો નથી, ત્યારે મુનિ સ્વસ્થ ભાવથી ચલિત થયો નથી, ફક્ત શરીર સંબંધીનો સંયમ દોષ છે. પરંતુ જો તેને નિર્વિકાર સ્વસંવેદન ભાવનાથી સ્થિતિ સ્વરૂપ થાય છે, એમાં ફેર પડે છે ઉપયોગમાં, તો તેને જીનમતમાં વ્યવહારજ્ઞ પ્રાયશ્ચિત કુશળ આચાર્ય પાસે જઈને, સમણનો સમય આચાર્ય આચાર્ય પાસે જઈને નિષ્પ્રપંચ ભાવે, એટલે માયા વગરના પરિણામે, સરળ પરિણામે દોષનું નિવેદન કરીને, એટલે પોતાના દોષની જાહેરાત કરીને, પ્રતિક્રિયા કરીને, તે આચાર નિર્વિકાર સ્વસંવેદન ભાવનાને અનુકૂળ જે કાંઈ પ્રાયશ્ચિત ઉદ્દેશ એ કરવું જોઈએ. એમ કહી એટલે સ્વસંવેદનની અંદર ફેર પડે એવા કોઈ પરિણામ પરિણામ વિશેષ મંદતા આવી હોય તો થાય ને, જીનો પ્રયત્ન માં છે એમાં મંદતા છે ત્યારે તો વિકલ્પ છે, છઠ્ઠો ગુણ સ્થાન, તીવ્રતા છે ત્યારે તો શુદ્ધોપયોગ છે, પણ એ મંદતામાં પણ અધિક મંદતા થાય જે ઉગે છે એ પ્રમાણે પોતાના પ્રયત્નમાં વિશેષ ઉદ્દેશ્ય પ્રતિસંધાન ની વિધિ છે, સંયમ ના પ્રતિસંધાન ની વિધિ.